આજના આપણા બીજા વ્યાખ્યાતા છે શ્રી શશકાંતભાઈ મહેતા. આપની વ્યાખ્યાનમાળામાં ઘણા વર્ષોથી પહેલે દિવસે તેઓ આવે છે અને દર વખતે એક નવા નવા વિષય ઉપર સરસ મનનીય પ્રવચન આપે છે. રાજકોટથી તેઓ આવે છે. રાજકોટમાં તેઓ જ્યાં રહે છે એ પ્લોટ દેરાસરના સંઘના તેઓ પ્રમુખ છે, એટલે એક દિવસ પૂરતી ત્યાંથી રજા લઈને આપણી માટે ખાસ આપે છે, એટલે માટે આપણે એમના ખૂબ ઋણી છીએ. રાજકોટમાં સંઘના પ્રમુખ તરીકે એમનું ઘણું કામ ત્યાં હોય છે, એમની હાજરીની પણ જરૂર છે. પરંતુ આપણી સાથેની આત્મીયતાને કારણે શશકાંતભાઈ એક દિવસ આપણે માટે ફાળવે છે, આપણે એ માટે એમના ખૂબ આભારી છીએ. આમ તો ઉદ્યોગપતિ છે, પરંતુ એમનો ઉત્પાદન કરવાની બાબતમાં તેઓ જેટલા ઉદ્યમશીલ છે તેના કરતાં પણ આત્મપ્રદેશોની બાબતમાં તેઓ વધુ ઉદ્યમશીલ છે. નવકાર મંત્રના પરમ આરાધક છે. પરમ પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકર વિજયજી અને ત્યાર પછી જંબુ વિજયજી મહારાજ, કલાપૂર્ણેશ્વરી વગેરે સાથેનો એમનો અત્યંત નિકટ અને આત્મીય એવો સંબંધ છે. એમની પાસે ઘણીવાર તેઓ જાય છે અને રહે છે. પન્યાસજી મહારાજનો તેમના પર અણહદ ઉપકાર છે અને એટલા માટે એમણે પોતાના ઘરનું નામ પણ ભદ્રંકર એવું આપેલું છે. શશકાંતભાઈ આ વખતે કરે ને બનતે એનું વિજ્ઞાન એ વિષય પર બોલવાના છે, એમને એમનું વ્યાખ્યાન શરૂ કરવા વિનંતી કરું છું.
અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર રક્ષ રક્ષ ગુરુદેવ. પર્યુષણ પર્વ એ સામૂહિક લોક ધર્મ જાગરિકાનું પર્વ છે, સહયોગ અને સહ અસ્તિત્વનું પર્વ છે. આ 8 દિવસોમાં ભારત વર્ષ કે વિદેશમાં વસતા તમામ જૈનો એક કે બીજા પ્રસંગે સામૂહિક રીતે ભેગા થઈને આ ભગવાનના મળેલા શાસનની નિશ્રામાં પોતપોતાની રીતે સાધના આરાધના વગેરે કરે છે. વર્ષ દરમિયાન ધર્મ પ્રત્યેની આપણી પ્રવૃત્તિ પીપીલિકા ગતિની છે. આ બહુ નડે છે. પીપીલિકા ગતિ એટલે કીડીની ગતિ છે. વર્ષ દરમિયાન ધર્મ અભિમુખ થવા માટે આપણે ખૂબ ધીમા છીએ. શાસ્ત્રકાર ભગવંતોએ પીપીલિકા ગતિને કહેતા કહ્યું કે કીડીને જેમ કીડિયારું વાલું એમ માનવીને પણ ક્યાંક ગડપણ મળે તો ધર્મ મુલતવી રહે. પણ આ 8 દિવસ શાસ્ત્રકાર ભગવંતોએ એને વિહંગમ ગતિ કહી છે. વિહંગમ, આકાશમાં ઉડ્ડયન કરતો હંસ જે રીતે ઝડપથી પોતાના જીવનનો વિકાસ કરે એવી એક અદ્ભુત વિહંગમ ગતિ આ પર્યુષણ પર્વમાં આવે છે. શાસ્ત્રકાર ભગવંતોએ આ શ્રાવણ માસને સુષુમણા માસ કહ્યો છે. ઈડા અને પિંગલા નાદિયા બંને મહિનામાં શાંત બનીને સુષુમણાનું દ્વાર ખુલે છે અને મોક્ષ તરફનું અભિયાન આપણું નિર્વિઘ્ને શરૂ થાય છે. નમસ્કાર મહામંત્ર નિજાનંદનો વિષય છે. નમસ્કાર મહામંત્રથી આકાશમાં ઘણું ઉડ્ડયન પણ કર્યું છે. પણ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે સત્ય જાણવા માટે નમસ્કાર મહામંત્ર છે, સત્ય જીવવા માટે કરેની ભંતે છે. પર્યુષણ પર્વ એ માત્ર સત્યને જાણવાનું પર્વ નથી, પર્યુષણ પર્વ એ જાણેલા સત્યને જીવવા માટેનું પર્વ છે. સત્ય જીવવા માટેની બેચેની આપણા જીવનમાં કેટલી છે? આર વી રિયલી ક્રેવિંગ ફોર દેટ રિયલાઇઝેશન ઓફ અવર ઇનર મોસ્ટ ટ્રુથ વિચ ઇઝ અવર ઓન લિગસી? 8 દિવસમાં આ ભગવાનના તત્વજ્ઞાનનું વિશેષ રીતે શ્રવણ થાય છે. ઉપાશ્રયોમાં તત્વજ્ઞાન, કલ્પસૂત્ર, બારસા સૂત્ર, સ્થાનકવાસીઓમાં પણ એવા સૂત્ર. આ 8 દિવસમાં તત્વજ્ઞાનનું શ્રવણ એ આ પર્વનું મુખ્ય કાર્ય છે. શાસ્ત્રકાર ભગવંતોએ આ તત્વજ્ઞાન શ્રવણના ફળ તરીકે બે વસ્તુ કહી છે. પરિજ્ઞા, પાપ શું છે તે સમજવું તેને પરિજ્ઞા કહે છે. પણ તેના બે વિભાગ પાડીને કહ્યું છે કે જ્ઞ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા, અર્થાત જે માત્ર જાણે છે પણ છોડી શકતો નથી તે જ્ઞ પરિજ્ઞાવાન છે, અને જાણે છે અને છોડવાની કોશિશ કરે છે તે પ્રત્યાખ્યાન પરિજ્ઞામાં કહે છે. નમોને અંતાણમમાં પરમેષ્ટિઓને જે નમસ્કાર કરીએ છીએ એ પાંચે પરમેષ્ટિઓ સામાયિક વાન છે, પ્રત્યાખ્યાન પરિજ્ઞાને પ્રાપ્ત કરેલા છે, અને માટે જ એ પાંચે પરમેષ્ટિઓને જે નમસ્કાર કરીએ છીએ તે તેમનામાં રહેલી ચારિત્રની અંતિમ શુદ્ધિને કારણે છે. સ્વાસ્થ્ય, પૂજ્ય સાધીજીએ સુંદર વાત કરી કે સ્વાસ્થ્ય ટોનિક ખાવાથી કે કોઈ 100 રૂપિયાની થાળી જમવાથી નથી આવતું. જૈન શાસન એમ કહે છે કે સ્વાસ્થ્ય એ પરહિત ચિંતામાંથી આવે છે. પાંચે પરમેષ્ઠીઓ અને એને થતો નમસ્કાર એ પરહિત ચિંતાને જાગૃત કરે છે, અને જેટલે અંશે આ પરહિત ચિંતા, પરોપકાર, સદાચાર જીન શાસનમાં જીવંત છે તેટલે અંશે જ આપણે તેટલા આરોગ્યવાન છીએ. જ્ઞ પરિજ્ઞાની પાછળ શાસ્ત્રકાર ભગવંતોએ સુંદર વાત કરી છે. હે માનવી, ધનનો જેમ તું પરિગ્રહ કરે છે એમ જે જ્ઞાન તું જીવી ન શકે એ જ્ઞાન પણ તારા માટે પરિગ્રહ છે, અને આ જ્ઞાનનો પરિગ્રહ એ વર્તમાન કાળની સમાજની મોટામાં મોટી પીડા છે. માહિતીથી મગજને ભરી દેવું, જ્ઞાનથી ભરી દેવું, અને પછી જે અંદરમાં જે જ્ઞાનને જીવી શકાતું નથી એ જ્ઞાન અંદરમાં જઈને રાસાયણિક પ્રક્રિયાઓ કરીને અનેક પ્રકારના રોગ ઉત્પન્ન કરે છે. અને એટલા માટે જ આ પર્વનો પહેલો સંદેશો એ છે કે બહુ જ્ઞાનના બોજાથી લદાતા નહીં. જેમ વર્તમાન કાળના સંપ્રદાયોએ એક ઉપાશ્રયોમાં અને બીજે બધે ક્રિયાકાંડી સ્વરૂપ કર્યું છે, તેમ અહીં પણ આ પ્રવચન એ ક્રિયાકાંડી સ્વરૂપ ન બને તે જોજો કૃપા કરીને. હું તો બહુ નમ્ર ભાવે કહું છું, બહુ નિર્દોષ બુદ્ધિથી કહું છું આપને, આ જ્ઞાનને જીવવા માટે કરેમી ભંતેનો મંત્ર છે. નમસ્કાર મંત્રના 68 અક્ષર અને કરેમી ભંતેના 86 અક્ષર, 68 ને ઉલટાવી નાખો, પણ આ 86 અક્ષર એમાં શું રહેલું છે? એક ડાક્ટરને ડાક્ટરી ડિગ્રી પ્રાપ્ત કરવા માટે મટીરિયા મેડિકાનો 2000 પાનાનો ગ્રંથ મોઢે કરવો પડે છે. અહીં શાસ્ત્રકાર ભગવંતોએ નિષ્કારણ કરુણાથી કહ્યું છે કે તારે મોક્ષમાં જવું હોય તો આ 86 અક્ષરની સાધના પર્યાપ્ત છે, મટીરિયા મેડિકાની માફક તારે કંઠસ્થ કરવાની જરૂરત નથી. નમસ્કાર મંત્ર એ કૃતજ્ઞતાનો મંત્ર છે. પાંચે પરમેષ્ઠીઓનો આપણો પણ થયેલો ઉપકાર તેને નમસ્કાર કરીએ છીએ, અને કરેની ભંતે તે કર્તવ્યતાનો મંત્ર છે. કૃતજ્ઞતા જો કર્તવ્યતામાં પરિણત ન થાય તો એ કૃતજ્ઞતા પણ નિષ્કામ અને નિષ્ફળ છે. આખરે જેનો આપણા ઉપર ઉપકાર છે તે ઉપકારને જીવવા માટે તેમાં રહેલા ગુણો પણ આપણામાં આવવા જોઈએ. નમસ્કાર મહામંત્ર એ તત્વ છે અને સામાયિક એ તીર્થ છે. નમસ્કાર મહામંત્ર એ નિશ્ચય છે, સામાયિક એ વ્યવહાર છે. નમસ્કાર મહામંત્ર એ પરિણતિ છે, મનના આત્માના શુદ્ધ ભાવોની પરિણતિ છે. સામાયિક અને કરેલી ભંતે તે તેની પ્રવૃત્તિ છે. નમસ્કાર મહામંત્ર તે દર્શન જ્ઞાન અને ચારિત્રને પ્રાપ્ત કરવા માટેની આરાધના છે, અને કરેલી ભંતે અહિંસા સંયમ અને તપને જીવવા માટેની સાધના છે. પરંતુ વર્તમાન કાળમાં 20મી સદીના આધુનિક માનવીને એક ભૌતિકતાએ એવો ગ્રસિત કર્યો છે. આપણું જીવન ઉપભોગ પરાયણ, સુવિધા પરાયણ, સુરક્ષા પરાયણ અને એક એવા સુખના સામ્રાજ્યમાં આપણે જીવીએ છીએ કે એ સુખને જતું કરીને એના કરતાં આગળની કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની તૈયારી નથી. અહીં બેઠા બેઠા આપણે કંઈ મળી શકતું હોય તો કહો, નહીતર નમોરી અંતાણમ. આ આપણી વૃત્તિ બની છે, આ ભૌતિકતા કે જેણે આપણા સમ્યક દર્શનને દૂષિત કર્યું છે. આ ભૌતિકતાને કારણે આપણા શિક્ષણે મૂલ્યોને રજા આપી જીવનમાંથી, અને જેને કારણે સમ્યક જ્ઞાન પણ દૂષિત બન્યું છે.
અને યંત્રવાદ જે આજે 20મી સદીમાં આપણને સંપૂર્ણ રીતે આપણા ઉપર લડાઈ ગયો છે, તેણે આપણા ચારિત્રને પણ દૂષિત કર્યું છે. દર્શન જ્ઞાન અને ચારિત્રની જે ગરિમા, જે આચાર વૈભવ, તે વર્તમાન કાલીન કળિયુગમાં રક્ષિત રાખવા એ અત્યંત દુષ્કર છે. અને મનોવૈજ્ઞાનિકોએ આ વર્તમાન કાળના માનવીની આવી દશા જોઈને તેને 6 પ્રતિબદ્ધતાઓના ગુલામ તરીકે કહ્યો છે. આ હું જે કહું છું એ આ સભાને બાદ રાખીને કહું છું. 6 પ્રતિબદ્ધતાઓ. શાંત ચિત્તે વિચાર કરવાની જરૂરત છે કે લેટ અસ હેવ એ સેલ્ફ એનાલિસિસ. ક્યાં છીએ આપણે? પ્રકૃતિથી પ્રતિબદ્ધ છે માનવી. આજે પ્રકૃતિ એને જો થોડીક પણ પ્રતિકૂળ બને તો એનાથી જીવી શકાતું નથી. ગરમી છે, ઠંડી છે, વરસાદ છે, અનુકૂળતા નથી, આ નથી, તે નથી. પ્રકૃતિથી પ્રતિબદ્ધ, પદાર્થોથી પ્રતિબદ્ધ, પરિસ્થિતિઓથી પ્રતિબદ્ધ, પરિગ્રહથી પ્રતિબદ્ધ, અરે પોતાના પિંડથી પણ પ્રતિબદ્ધ છે, અને છેવટે પરભાવોથી પ્રતિબદ્ધ છે. 6 પ્રકારની પ્રતિબદ્ધતા આધુનિક માનવીને એક અત્યંત અમૂલ્ય વારસાને જીવવામાંથી ખેંચી રાખે છે. મો રાજાનો આ પાસ છે જેને આપણે એક સુધરેલા સમાજ તરીકે સ્વીકાર્યું છે. મનોવૈજ્ઞાનિકોએ આવા માનવીને એક સુંદર મજાનું ઉપનામ આપ્યું છે, એ સોફિસ્ટિકેટેડ ઇનવેલિડ. ઇનવેલિડ બુદ્ધિજીવીઓનું અપંગ મંડળ છે. આ અપંગ મંડળમાંથી જો છૂટવું હોય તો આ કરેલી ભંતેમાં આ જૈન સંઘને ગયા વગર છૂટકો જ નથી. જેમ જેમ દિવસો જાય છે એમ આ પ્રતિબદ્ધતાઓની સાથે આપણા જીવનમાં શૂન્યાવકાશ સર્જાયા છે. એને પણ 6 શૂન્યાવકાશની વાત કરે છે. માનવીનો જગત સાથેનો સંવાદનો શૂન્યાવકાશ છે, ધ કોમ્યુનિકેશન ગેપ વિથ ધ વર્લ્ડ. સમાજની સાથે સમજણનો અવકાશ નથી, શૂન્યાવકાશ છે. ધ અન્ડરસ્ટેન્ડિંગ ગેપ વિથ ધ સોસાયટી. પ્રકૃતિની સાથે અનુકંપાનો અભાવ છે, કોમ્પેશન ગેપ વિથ નેચર. ધર્મની સાથે સાચા જ્ઞાનનો અભાવ છે, ધ રિયલ નોલેજ ગેપ વિથ રિલિજિયન. ભગવાનની સાથે આજ્ઞાના અનાદરનો ગેપ છે, ધ નોન કમ્પ્લાયન્સ ગેપ વિથ ધ લોર્ડ. ભગવાન તો કહીને ગયા છે પણ એનું આજ્ઞાનું પાલન કર્યું નથી, ધ નોન કમ્પ્લાયન્સ ગેપ. અને પોતાની સાથે તો સંપૂર્ણ શૂન્યાવકાશ છે, એબ્સોલ્યુટ ગેપ વિથ માય ઓન સેલ્ફ. આવા 6 ગેપ, ધ કોમ્યુનિકેશન ગેપ, ધ અન્ડરસ્ટેન્ડિંગ ગેપ, ધ નોન કમ્પ્લાયન્સ ગેપ, ધ કમ્પેશન ગેપ, ધ નોલેજ ગેપ અને એબ્સોલ્યુટ ગેપ, આવા શૂન્યાવકાશને પૂર્ણાવકાશમાં પ્રતિવર્તન કરી શકે એવું આ સામાયિક સૂત્ર છે. કરેલી ભંતે ભગવાને જ્યારે સંસારનો ત્યાગ કરીને મહાભિનિષ્ક્રમણ કર્યું ત્યારે સૌથી પહેલું સૂત્ર એમના મુખેથી કરેલી ભંતેનું દેવામાં આવ્યું છે. આ કરેલી ભંતેના અક્ષરો એ માત્ર શબ્દો નથી, એ ગણધર રચિત તેજોલસ્યા છે, જેણે પણ કરેલી ભંતેનો પોતાના જીવનમાં પ્રયોગ કર્યો છે. સામાયિક લેવા પૂરતો, સવાર સાંજ લ્યો, ગમે ત્યારે લ્યો, તેને સમતાનું વરદાન તો અવશ્ય મળ્યા વગર રહ્યું નથી. એવા સામાયિક સૂત્રની આજે આપણે સંક્ષિપ્તમાં મીમાંસા કરવી છે. વિજ્ઞાનની વાત આવે અને આપણે એક પશ્ચિમના માત્ર પૂદગલ ઉપરના થયેલા વિજ્ઞાનથી વિજ્ઞાનના સફળતાઓથી મોહિત બની ગયા છીએ. અરે ત્રણ લોકના નાથ ભગવાનને શાસ્ત્રકાર ભગવંતોએ અનંત વિજ્ઞાની કહ્યો છે. વિજ્ઞાની નહીં પણ અનંત વિજ્ઞાની. અને વર્તમાન કાળનું વિજ્ઞાન કેવું છે? દર 5 વર્ષે એની સત્યની વ્યાખ્યા બદલે તેવું છે. એવરી 5 યર્સ ધ હાઇપોથેસિસ ઓફ સાયન્ટિફિક વર્લ્ડ ગેટ્સ ઓન ચેન્જિંગ. એના ઉપર આધારિત આપણે જીવન જીવવું. અને સદીઓથી અને અનંત કાળથી જે તીર્થંકરોએ પોતાના કેવળ જ્ઞાનમાં બતાવેલી ચીજ છે, વૈજ્ઞાનિક છે, તે વૈજ્ઞાનિક ચીજને જીવવા માટેની આપણી કોઈ તૈયારી નથી. આની કોઈ એક પદાર્થ વિજ્ઞાન છે. ભગવાને તો 6 વિજ્ઞાન આપેલા છે. અણુ વિજ્ઞાન આપ્યું છે, જીવ વિજ્ઞાન આપ્યું છે, કર્મ વિજ્ઞાન આપ્યું છે, ધર્મ વિજ્ઞાન આપ્યું છે, આત્મ વિજ્ઞાન આપ્યું છે અને પરમાત્મ વિજ્ઞાન પણ આપણને આપ્યું છે. ભ્રાંતિના નિવારણને માટે જીન આગમ છે, શ્રાંતિના નિવારણને માટે જીન બિંબ છે, ક્રાંતિના સર્જનને માટે ધ્યાન છે અને શાંતિના અવતરણને માટે કરેલી ભંતે રૂપી સામાયિક. શાંતિ જોતી હોય તો કરે ની ભંતે ની પ્રતિજ્ઞા પૂર્વક અઢારે પાપ સ્થાનક ને છોડીને જયારે આપણે આપણા પોતાના એક નિષ્પંદ નિસ્તરંગ નામાતીત રૂપાતીત શબ્દાતીત ક્ષેત્રાતીત દ્રવ્યાતીત સ્વરૂપમાં જયારે બેસીએ છીએ ત્યારે આ કટાસણું છે ને, કટાસણું એ સિદ્ધ શિલાનો કટકો બની જાય છે. પ્રબુદ્ધ લોકોએ આ ક્રિયાને જો સમજે અને એને પુરુષાર્થથી જીવે તો 1 કરોડ જઈના પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારવા માટે પર્યાપ્ત છે એવી તાકાત અનંત તીર્થંકરોએ આપણને બતાવેલી છે. શ્રુત સામાયિકની વાત કરીએ, સૌથી સામાયિકના પ્રકારમાં સૌથી પહેલી વાત છે શ્રુત સામાયિકની, અર્થાત શાસ્ત્રોનું અધ્યયન. આપણું અધ્યયન બિનજરૂરી વસ્તુઓમાં એટલું બધું વધ્યું છે અને સમય એટલો વ્યર્થ ગયો છે કે આ અધ્યયનને માટે આપણને સમય નથી. અલ્પજ્ઞ છીએ, અજ્ઞ છીએ, અકારમણ્ય છીએ, અલબ્ધ છીએ અને છતાં પણ એક બુદ્ધિ હોવાનો અભિનિવેશ રાખીએ છીએ. આગમનો અભ્યાસ વ્યર્થ સમયને બચાવે છે. ઇટ ઇકોનોમાઇઝિસ યોર લાઈફ. કેમ કે ભગવાને જે આગમમાં કહ્યું છે તે નિષ્કારણ કરુણાથી એક પ્રયોગ સિદ્ધ વાત કરેલી છે. એને જો વાંચવું અને સમજવું કેટલો બધો સમય બચી શકે. કેમ કે આગમ સત્ય એ જ્યારે વ્યવહારિક સત્ય બને છે, વ્યવહારિક સત્ય બને છે, આપણો ઘણો સમય બચી શકે છે. આવા શ્રુત સામાયિકની આરાધના કરવા માટે જ આ પ્રવચન માળાનું એક લક્ષ્ય હોઈ શકે. બીજું સામાયિક છે એ સમ્યકત્વ સામાયિક છે. સમ્યકત્વ સામાયિક સમચિત્તની વાત જૈન સંઘમાં નવી નથી, પણ એની મીમાંસા જ્યારે સમજીએ ત્યારે એના પદાર્થોમાંથી એક નવા જ ભાવ કરે છે. સમચિત્તી જીવ કોણ, સમ્યક દર્શન કેને થયું છે? મારા પન્યાસજી મારા સાહેબ તો એક જ વાક્યમાં કહેતા અને પૂછતા સાહેબ આત્મદર્શન કેમ થતું નથી, તો કે સામામાં તું આત્મા જોતો નથી માટે આત્મદર્શન થતું નથી. એક વ્યક્તિને નામ અને દેહથી જોવી એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના સ્વરૂપ ઉપર કહેવાના છો ને, એ મિથ્યાત્વ છે. અને સામી મળેલી વ્યક્તિને પોતાના જ જીવું સ્વરૂપમાં આત્મા જોવો તે સમચિત છે. આસ્તિક્ય, અનુકંપા, ભવનિર્વેદ, સમ અને સંવેગ. આસ્તિક્ય એટલે પોતાના આત્માની અમરતાનો નિર્ણય થવો, એ સાચું સમ્યક દર્શન છે. આસ્તિક્ય સમચિત, વ્યવહારથી દેવગુરુ ધર્મની શ્રદ્ધા, પણ હું એક નિત્ય શુદ્ધ બુદ્ધ નિરંજન એવો અમર આત્મા છું એવો અનુભવ થવો, એ આસ્તિક્ય નામનું સમચિતનું પહેલું અંગ છે. અને તેની સાથે જ અનુકંપા, જગતમાં રહેલા તમામ જીવોની સાથે પણ આ અમરતાનો મારો સંબંધ રહેલો છે. પ્રત્યેક જીવમાં અમરત્વ જોવું એ અનુકંપા છે. અને ભવ નિર્વેદ, ધીસ ઇઝ અ વેરી સટલ ક્વોલિફિકેશન. સંસારથી કંટાળો આવ્યો છે, ભોગ મુક્ત, ભવ મુક્ત, પાપ મુક્ત, કર્મ મુક્ત થવાની ચિંતા થઈ છે, મોક્ષમાં જવાની ઉતાવળ છે. 10:30 વાગે બધાને ઓફિસમાં જવાની ઉતાવળ છે, પણ આ રક્ષા પોટલી બાંધી છે અને એટલા માટે જ બાંધી છે. ડાબા હાથની ઘડિયાળ તો બહુ જોરથી ચાલે છે, પણ આ એટલા માટે કે મોક્ષમાં જવાનું મોડું થઈ ગયું. આવું થાય? આ પર્યુષણ પર્વમાં જો આ પ્રશ્ન ન ઉભો થાય તો ક્યારે થશે? મોક્ષમાં જવાનું મોડું, ભાવ નિર્વેદ, આ એક સમચિત્તનું લક્ષણ છે. એક કાલ્પનિક જગતના કાલ્પનિક સુખને માટે આયુષ્યને આપણે જુગારની માફક હારી રહ્યા છીએ. યુધિષ્ઠિર તો દ્રૌપદીને હાર્યા હતા, પણ આપણે તો આપણું આખું આયુષ્ય એક કાલ્પનિક સુખને માટે જુગારમાં આપી દીધું છે. જે સાથે લઈને કઈ આવવાનું નથી એના માટે આખું જીવન આપી દેવું એ જુગાર નહીં તો શું છે બીજું? ભવ નિર્વેદ. અને ત્યાર પછી આવે છે સંવેગ. આ માનવ ભાવ એ અમર થવા માટેનું વરદાન છે અને મારે હવે મુક્તિમાં જ જવું છે. મોક્ષ પુરુષાર્થની જ સાધના કરવી છે. અર્થને કામમાં પ્રચુર રીતે ડૂબેલો આપણો વર્તમાન જૈન સંઘ આજે પણ આ મોક્ષ પુરુષાર્થની સન્મુખ થયો નથી એ ચિંતાનું કારણ છે. કરોડો રૂપિયાનો વેપાર કરનાર અત્યંત બુદ્ધિમાન લોકો, જે જૈન સંઘ જેના માટે ગર્વ લઈ શકે, કોઈ ટીકાની દ્રષ્ટિએ નથી કહેતો, પોતાના પુરુષાર્થની 10% જ શક્તિ જો આમાં કરે તો અહીં જીવન મુક્તોની સભા બની જઈ શકે એમ છે. પુરુષાર્થ અર્થને કામમાં આપણે આપ્યો છે સંવેગ. અને તેની છેલ્લી જે વાત છે એ છે ઉપશમ, પ્રશાંત બની જાઓ. જગતના બનતા બનાવોમાં ગણિતાનું બદ્ધ રીતે બધું બને છે, તેમાં ફેરફાર કરવાની કોઈની શક્તિ નથી. અરિયન પરમાત્માનું શાસન અકાશ્ય રીતે ચાલી રહ્યું છે અને એટલા માટે જ જગતના બનતા બનાવોનો સ્વીકાર કે અસ્વીકાર એ મારા ક્ષેત્રની વાત નથી. જે બની રહ્યું છે તે મને મંજૂર છે. કેમ કે હું જાણું છું કે આ પૃથ્વીના સંચાલનમાંથી પ્રભુએ રાજીનામું આપ્યું નથી. ગોડ હેઝ નોટ રિઝાઇન્ડ ફ્રોમ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ કોસ્મિક યુનિવર્સ. આ એક અદભુત સિદ્ધાંત છે કે જેનેથી આપણે પ્રથમ રસને પ્રાપ્ત કરીને ક્ષમા, સમાધિ અને આનંદની પ્રાપ્તિ કરી શકીએ. ભગવાનનું સામાયિક કરમી ભંતે સામાયમ સાવજ્યમ જોગમ પચ્ખામી જાવ નિયમ પજુવાસામી દુવ્યમ તિવ્યણમ મણિનમ કાયણમ ન કરેબીને કારવેમી તસવંતે પડિકમાની નિંદામી ગરિયામી અપાણમ ભોષિરામી. અદભુત તાકાત છે. મોક્ષ માર્ગનું ઉપનિષદ છે. જીવ રમણતા અને આત્મરમણતા એ બંનેને ભેગા કર્યા ત્યારે જ ભગવાનનું આ કરેલી ભંતે જીવી શકાય છે. ભગવાને માત્ર આત્મરમણતાની વાત નથી કરી. હી હેઝ નોટ શોન અસ એન એસ્કેપ રૂટ ફ્રોમ સોસાયટી. સમાજથી ભાગી જવું, જીવનથી ભાગી જવું અને મોક્ષની પ્રાપ્તિ કરવું એવો મહાવીરનો માર્ગ નહોતો. ઘણી વાર ઘણી સ્થળે એમ કહેવામાં આવે કે તમે જૈનો તો બધા અંતે એકાંત પ્રિય છો, તમે તો બહુ અપાસરાવાસી છો, ધર્મમાં ઉતરી ગયા. કીધું અમારા ભગવાન મહાવીર એ સમાજ દ્રોહી નહોતા, પૂતગલ દ્રોહી હતા. સમાજ તો એને ગળે વળગેલો હતો. આ સમાજની હિતચિંતા એ કોઈ સાંપ્રદાયિક નહોતી. ભગવાનનું તત્વજ્ઞાન એ સિદ્ધાંતનિષ્ઠ છે, વ્યક્તિનિષ્ઠ નથી. જેન શાસનની આ મોટામાં મોટી તાકાત હોય તો એ છે કે આપણું તત્વજ્ઞાન કોઈ વ્યક્તિનિષ્ઠ નથી. મહાવીરે કયું માટે સાચું એમ નહીં, પ્રકૃતિનું તત્વ આમ જ છે માટે સાચું, વ્યક્તિનિષ્ઠ નહીં પણ સિદ્ધાંતનિષ્ઠ આપણું તત્વજ્ઞાન છે. અને આ તત્વજ્ઞાનને પૃથ્વીને પાટલે મૂકવું એ પ્રબુદ્ધ જનોનું કર્તવ્ય છે. આ તત્વજ્ઞાન જો આજે જગતમાં જીવા છે તો આપણે સુરક્ષિત રીતે 21મી સદીમાં શાંતિથી અવશ્ય જઈ શકશું. જીવ રમણતા અને આત્મરમણતાની સાથે જ્યારે સામાયિકના આંતરિક ક્ષેત્રમાં આવીએ છીએ ત્યારે એ સમતા ભાવના શાસ્ત્રોએ બતાવેલા ભાવોને વ્યક્ત કરવામાં પણ રોમાંચ થાય છે કે આ સમતા એ શું છે. અને સમતા જો છૂટી ગઈ તો પછી બાકીનું શેષ શું રહે છે? સામાયિક એ શ્રુત સામાયિક એટલે આગમિક વાંચન, સમકિત સામાયિક એટલે શ્રદ્ધાપૂર્વકનું જીવન. અને આગળ ચાલીને આ સામાયિકના અર્થ કરતા કહે છે કે સામાયિક એટલે સમ્યક દર્શન, સામાયિક એટલે શાસ્ત્રાનુસારી જીવન જીવવાની પદ્ધતિ, સામાયિક એટલે વિષમતા મૂકીને સુષમતામાં જીવવું, સામાયિક એટલે જગતના જીવો પ્રત્યે મૈત્રી ભાવ બતાવવો, સામાયિક એટલે જીવનમાં શાંતિને અપનાવવી અને સામાયિક એટલે જીવનમાં અહિંસા અપનાવવી. ભગવાને જ્યારે કરેલી ભંતે ઉતર્યું ત્યારે આખી જીવ રાશિને કહ્યું કે હવે તમે આજથી અમારા તરફથી નિર્ભય બનજો. હવે અમે તમને અભયદાન આપીએ છીએ કે તમારો ઉપભોગ અમે હવે નહીં કરીએ અને હવે અમે અમારા મોક્ષના માર્ગે જઈ રહ્યા છીએ. 48 મિનિટનું પણ સામાયિક જો આપણા જીવનમાં આવે તો આ દુનિયામાં આના કરતા કોઈ મોટી કમાણી નથી. 48 મિનિટની સકળ જીવ રાશિને દેવાતું અભયદાન એ કરેલી ભંતેની પ્રતિજ્ઞામાંથી આવે છે. 48 મિનિટની જ્યારે પ્રતિજ્ઞા લઈને સામાયિકમાં બેસીએ છીએ ત્યારે એક બ્રહ્માંડમાં વિસ્ફોટ થાય છે. એક જ વ્યક્તિ સામાયિકને જ્યારે વરે છે ત્યારે એ અવ્યવસ્થાને સ્થાને વ્યવસ્થાને અવતરિત કરી શકે એવી શક્તિ છે. આજની સભાને નમ્રભાવે એ જ કહેવું છે કે હવે માત્ર ધર્મને સમજવા જાણવા બદલે એક જીવવા માટેના પુરુષાર્થમાં આપણે જોડાઈએ. 12 મહિના સુધી જે વ્યક્તિ, શાસ્ત્રકાર ભગવંતો કહે છે, જે વ્યક્તિ નિરંતર સામાયિક વ્રતમાં સવાર સાંજ રહેવાની કોશિશ કરે છે એને અહીં જ જીવન મુક્તિનો આનંદ મળ્યા વગર રહેતો નથી. એ આંતરિક જગતમાં જતા પહેલા ધ રેલેવન્સ ઓફ સામાયિક ધર્મ ફોર ધ મોડર્ન એજ, આધુનિક જગતમાં આ ભગવાનના સામાયિક ધર્મની કોઈ પ્રસ્તુતતા છે એને સમજી અને પછી આપણા પોતાના અંતરંગ ક્ષેત્રમાં આપણે જવું છે. ખૂબ એક્સ્ટ્રીમલી અર્જન્ટ મેસેજ છે અને તે છે ભગવાને આ પ્રકૃતિનું દર્શન કરીને, ભગવાને કેવળ જ્ઞાનમાં બ્રહ્માંડના સત્યોને સમજીને જગતને કહ્યું છે કે હે વત્સ, આ પ્રકૃતિ ઉપયોગ માટે નથી, ઉપભોગ માટે નથી, ઉપાસના માટે છે. પ્રકૃતિ તત્વ પણ એણે તેમાં જીવ જોયા. ષડ જીવ નિકાય હિતમ, પ્રકૃતિમાં એણે અગ્નિમાં વાયુમાં પાણીમાં બધા જ માં જીવ સૃષ્ટિ જોઈ અને કહ્યું કે શક્ય હોય ત્યાં સુધી આ જીવ સૃષ્ટિને તું અભયદાન આપજે. વર્લ્ડ ઇકોલોજીકલ કોન્ફરન્સમાં આચારાંગના 3-5 ભૂકવામાં હમણાં આવ્યા છે અને એમાં એમ કહેવામાં આવ્યું છે કે નોન વાયલન્સ ઇન એક્શન એટલે કે અહિંસા, નોન વાયલન્સ ઇન થોટ એટલે કે અનેકાંતવાદ, એન્ડ નોન એક્વિઝિશન ઓફ મટીરિયલ પરિગ્રહની મૂર્છાથી છોડવું, આ 3 વસ્તુ જો માનવ સંસ્કૃતિ સ્વીકારે તો કહે છે કે 20મી સદીની આ માનવ સંસ્કૃતિ 21મી સદીમાં સુખેથી જઈ શકશે. તો આજે આખા એ જગતમાં જે પર્યાવરણની વાત આવે છે, ઇકોલોજીની વાત આવે છે, એથિક્સની વાત આવે છે, તેની જગ્યાએ આ ભગવાનની વાત મૂકવાની જરૂરત છે કે આખી જીવન પદ્ધતિ બદલાવવાની જરૂરત છે. ધ વેરી લાઈફ સ્ટાઈલ હેઝ ટુ બી ચેન્જ. આજે તો ઘણા બધા વિકલ્પોની વાત ચાલે, ઓલ્ટરનેટિવ ઇન ડેવલપમેન્ટ, ઓલ્ટરનેટિવ ટેકનોલોજી, ઓલ્ટરનેટિવ ઇન પ્લાનિંગ. આવી બધી બુદ્ધિજીવીઓ ખૂબ ફેરખાઓ મહેનત કરે છે, પણ કેનેડામાં મળેલી ફ્યુચરિસ્ટિક સોસાયટી એક આ બુદ્ધિજીવીઓ માટે સુંદર મજાનું એક લેવલ આપેલું છે કે વોટ ધ વર્લ્ડ નીડ ટુડે ઇઝ નોટ ઇન્ટેલેક્ચ્યુઅલ જીનિયસીસ બટ ગુણવાન માણસોની જરૂરત છે. એ ક્રિએટિવ માઇનોરિટી ઓફ વર્ચ્યુઅસ પીપલ ઇઝ નીડેડ ઇન ધ સોસાયટી. કોઈ બુદ્ધિજીવીઓની જરૂરત નથી, કેમ કે અત્યાર સુધી આ જગતને વધુમાં વધુ બગાડ્યું હોય તો આ બુદ્ધિજીવીઓએ બગાડ્યું છે, કેમ કે પ્રકૃતિનો દુરુપયોગ કરવા માટે એ બિલકુલ બેફામ રીતે એને સંપત્તિનો દુરુપયોગ કર્યો છે. ભગવાને આપણને જે માર્ગ બતાવ્યો છે તે આજે જગતને આ માર્ગ બતાવવાની જરૂરત છે કે જો આ પ્રકૃતિને આ રીતે આપણે લૂંટવાનું અને ચૂસવાનું ચાલુ રાખશું તો આપણી ભાવિ પેઢી આપણને કોઈ દિવસ માફ નહીં કરે. Our forefathers have given us forests and we are going to be deserts to our children. આ પ્રકૃતિ જેટલું સ્વાભાવિક રીતે 12 મહિનામાં ઉત્પન્ન કરીને આપે તેટલું જ વાપરવાનો માનવીને હક છે. પણ આજે ક્યાં કોઈ અવાજ ઉઠાવે છે? આજે તો અહીંયા આપણે ત્યાં પણ આ દેશમાં પણ આયોજનને નામે અબજો રૂપિયા માત્ર પદાર્થોના ઉત્પાદનની પછવાડે છે, પણ આ સમાજને સુખી કરશે કે નહીં? અધ્યાત્મનું અનુસંધાન જે સમાજનું છૂટી ગયું છે તેની પાસે આવી પંચવર્ષીય યોજના એ પ્રજાના સુખને માટે કાર્ય કરી ન શકે. આ એક જૈન સંઘને માટે એક હું નમ્રપણે વાત કરું છું કે આપની પાસે બુદ્ધિ હોય તો આ તત્વજ્ઞાનને મૂકીને જગતના મંચ પર કહો કે જીવન જીવવાની પદ્ધતિ જો બદલશે નહીં તો આપણે સામૂહિક આપઘાતની દશામાં જઈ રહ્યા છીએ. ભગવાને આ માર્ગ બતાવ્યો છે. ગરીબી હટાવો, પાપ હટાવો એમ નહીં, ભગવાનનું સૂત્ર હતું સુખી માણસો માટે, શ્રીમંત માણસો માટે, સમજુ માણસો માટે, પ્રાજ્ઞ પુરુષો માટે. એ સૂત્ર કયું હતું? ગરીબી અપનાવો, સ્વેચ્છાએ તમારા જીવનની સાદાઈ અપનાવો.